તારીખ 25/5/1997 શ્રી સમયસર ગાથા 102 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 115
શ્રી સમયસર પરમાગમ કરતા કર્મધિકાર ગાથા 102 101 ગાથામાં એમ કહ્યું કે જ્ઞાની જ્ઞાનનો જ કરતા છે, ઉદ્ગળ દ્રવ્યના પરિણામનો કે વિકારી ભાવોનો પણ જ્ઞાની કરતા થતો નથી. બધા પદ છેલ્લે લેવામાં લઈ લીધા છે, પણ અજ્ઞાની તો પર પદાર્થના કાર્યો કરતા થઈને કરે છે, માટે કરી શકે છે કે કરી શકતો નથી એ વિષય સ્પષ્ટ કરવો છે. કે અજ્ઞાનીની માન્યતામાં ભૂલ હોવાથી અથવા એના અનુભવમાં અને સમજણમાં ભૂલ હોવાથી એને અજ્ઞાની કહીએ, પણ તેથી કરીને વસ્તુનું સ્વરૂપ બદલાઈ જાય છે એમ તો કાંઈ બને નહીં. અને એના પરિણમન અનુસાર વસ્તુનું સ્વરૂપ હોય તો એને અજ્ઞાની કહેવાનું કોઈ કારણ રહેતું નથી. જમ ભાવમ સ્વમ અસ્વમ કરેદી આદાસ તસ ખલુ કત્તા તમ તસ હોદે કમમ સો તસ દુ વેદગો અપ્પા. આત્મા જે શુભ કે અશુભ પોતાના ભાવને કરે છે તે ભાવનો તે ખરેખર કરતા થાય છે, તે ભાવ તેનું કર્મ થાય છે. કરતા એટલે કાર્ય કરનારો, અને તે ભાવ તેનું કાર્ય એમ અહીંયા લેવું. તેનું કાર્ય થાય છે અને તે આત્મા તેનો તે ભાવરૂપ કર્મનો ભોગતા પણ થાય છે. આત્મા પોતાના શુભાશુભ પરિણામરૂપ ભાવ કર્મને કરે છે અને તે જ વખતે થતા આકુળતા આદિ ભાવોને ભોગવે પણ છે, કરે પણ છે અને ભોગવે પણ છે. શું અહીંયા લેવું છે કે અન્ય દ્રવ્યના પરિણામને અજ્ઞાની પણ કરી શકતો નથી, મર્યાદિત વિવિક્ષા છે અહીંયા. કેમ કે અહીંયા કથનો અનેક પ્રકારના શાસ્ત્ર વચનો આવે કે અજ્ઞાની છે એને નિમિત્ત કરતા કે વળી કે છે કે એક આત્મા નથી કરતો પણ એના પરિણામમાં નિમિત્ત કરતા પણ છે. ત્યાંથી પછી અશુભ ભાવ શુભાશુભ ભાવને કરે છે, જ્ઞાની થતાં શુભાશુભ ભાવને કરતો નથી, અને પોતાના સ્વરૂપની ભાવના ભાવતા એક સમયના પરિણામનો પણ આત્મા કરતા નથી. આમ અનેક વિવિક્ષાથી કથન આવે છે, પણ જ્યાં જે પ્રકરણ ચાલતું હોય એની મર્યાદામાં રહીને તે શાસ્ત્ર વચનનો સ્વાધ્યાય કરવા યોગ્ય છે. અહીંયા એટલી વાત છે, મથાળું લીધું છે ને એની સૂચના છે કે અજ્ઞાની ચ અપી પરભાવસ્ય ન કરતા સ્યાત. અજ્ઞાની પણ પરભાવ એટલે પરદ્રવ્યના પરિણામનો કરતા થઈ શકતો નથી, અથવા કોઈ પણ દ્રવ્ય પોતાના પરિણામનો કરતા છે. કોઈ પણ દ્રવ્ય પોતાના પરિણામને કરે છે એટલે પોતાના પર્યાયનો કરતા છે, પણ અન્ય દ્રવ્યના પરિણામનો પર્યાયનો કરતા નથી. પછી વિકારી અવિકારી એ પછીની વાત છે, એટલી અહીંયા ગાથાની મર્યાદા છે. ટીકા. પોતાનો અચલિત વિજ્ઞાન ઘન રૂપ એક સ્વાદ હોવા છતાં પણ આ લોકમાં જે આત્મા અનાદિકાળના અજ્ઞાનને લીધે પરના અને પોતાના એકપણાના અધ્યાસથી મંદ અને તીવ્ર સ્વાદવાળી ઉદગળ કર્મના વિપાકની બે દશાઓ વડે પોતાના વિજ્ઞાન ઘન રૂપ સ્વાદને ભેદતો થકો અજ્ઞાન રૂપ શુભ કે અશુભ ભાવને કરે છે. અજ્ઞાની જીવના પરિણમનનો ચિતાર છે આ. શું અજ્ઞાની જીવ કેવી રીતે આ જગતમાં પરિણમી રહ્યો છે લેવાનું છે પોતા ઉપર. પોતે કેવી રીતે પરિણમી રહ્યો છે કે ખરેખર તો જ્ઞાની એમ કહે છે અથવા શ્રી ગુરુ એમ કહે છે કે આત્માનો તો પોતાનો વિજ્ઞાન ઘન રૂપ અચલિત એક સ્વાદ છે. આત્માને પોતાના જ્ઞાન વેદન સિવાય સ્વાદ એટલે અનુભવ કહો, સ્વાદ એટલે વેદન કહો. તો આત્માને તો એક જ સ્વાદ છે એનો વિજ્ઞાન ઘન જ્ઞાનમય વેદન. જ્ઞાન વેદન એ જ એનો એક વેદન છે અને તે અચલિત છે, ચલાયમાન થતું નથી, ક્યારે પણ એમાં બાધા પહોંચી શકતી નથી, કોઈની પહોંચ નથી અને એમાં કોઈ વિઘ્ન કરી શકતું નથી, બાધા કરી શકતું નથી. એવું હોવા છતાં પણ એનું ઉલ્લંઘન કરીને એમ કહેવું છે, એને ભેદીને, એને ભેદ તો થકો એમ કહ્યું ને, એને ભેદીને કહો, એનું ઉલ્લંઘન કરીને કહો કે એને તોડીને કહો, એને અવગણીને કહો. શું અનેક જગ્યાએ આવે છે એ વિષય, અનેક જગ્યાએ આવે છે. વિજ્ઞાન ગુણ રૂપ એક સ્વાદ હોવા છતાં પણ આ લોકમાં જે આ આત્મા અનાદિકાળના અજ્ઞાનને લીધે એવી પરિસ્થિતિ અનાદિથી છે, કોઈ નવી થયેલી નથી, કોઈએ કરાવી નથી, કોઈ નવી થઈ નથી. સર્વ સંસારી આત્માઓને અનાદિથી આ પરિસ્થિતિ છે અજ્ઞાનમય. એવી અનાદિકાળના અજ્ઞાનને લીધે પરના અને પોતાના એકપણાના અધ્યાસથી શું થયું છે એમાં કે અનાદિકાળના અજ્ઞાનને લીધે પોતાના સ્વરૂપનું પણ એને જ્ઞાન નથી, પરના ભિન્નપણાનું પણ જ્ઞાન નથી, જ્ઞાને નથી ને અનુભવન પણ નથી. આ જાણપણું થાય તેને કઈ જ્ઞાન ન કહેવાય. શું પરના અને પોતાના એકપણાના અધ્યાસથી એટલે કે પરદ્રવ્ય અને પોતે એક મેક છે, પરદ્રવ્ય સાથે પોતે ભિન્ન છે એવો અનુભવ રહેતો નથી. ભ્રમ થાય છે કે આ શરીર તે હું છું અને જ્યાં જ્યાં મમત્વ થાય છે, જે જે પદાર્થોમાં મમત્વ થાય છે તેમાં એકપણાનો અભ્યાસ કર્યો છે અને એ અભ્યાસમાં શું કરે છે, સીધો તો સંબંધ એને પૂર્વ કર્મના ઉદય સાથે છે પણ કર્મ દેખાતા નથી, એના પરિણમન ઉપરથી એ વાત સૂચિત થાય છે. મંદ અને તીવ્ર સ્વાદવાળી પૂદગળ કર્મના વિપાકની બે દશાઓ, તીવ્ર અને મંદતા બે ભેદ પાડ્યા. પિતા ભેદ તો અનંત પ્રકારના છે, કેમ કે અનંત અવિભાગ પ્રતિછેદ છે તારતમ્યતાના. પૂદગળ કર્મની પ્રકૃતિમાં તીવ્ર અને મંદ બે ભેદે વાત લીએ છે કે કોઈ વખત તીવ્ર કર્મનો ઉદય હોય છે, કોઈ વખત કર્મના ઉદયનો અનુભાગ મંદ હોય છે. તો એ મંદ અને તીવ્ર બેનો અનુભવ કરે છે. કોઈ વાર એમ કહે છે જીવ કે મને આકરા કર્મનો ઉદય છે, કોઈક વાર એમ કહે છે કે મને અત્યારે કોઈ ખાસ તકલીફ ઉપાધિ જેવું નથી, આપણે ખાઈએ છીએ પીએ છીએ આનંદથી જીવીએ છીએ, કાંઈ કોઈ મોટી ઉપાધિ જીવનમાં નથી. સાધારણ હોય તો બધાને હોય એટલે કાંઈ ગણવાનો પ્રશ્ન રહેતો નથી. એવા તીવ્ર અને મંદ સ્વાદવાળી સ્વાદવાળી પૂદગળ કર્મની સ્વાદ એટલા માટે કહે છે અહીંયા કે એનો અનુભવ કરતો હોવાનો અભ્યાસ છે, કરી શકતો નથી, પૂદગળ કર્મને ભોગવી શકતો નથી, એનો સ્વાદ લઈ શકતો નથી, પણ પોતાને એનો સ્વાદ છે, અનુભવ છે એવો એક અભ્યાસ વર્તે છે અને તે અજ્ઞાનને લીધે વર્તે છે. એવી બે દશાઓ વડે પોતાના વિજ્ઞાન ઘન રૂપ સ્વાદને ભેદતો થકો, એનો અનુભવ કરવા જતાં પોતાના અનુભવને ખોતો હોવાથી અનુભવમાં શું સ્વાદ ને ભેદતો થકો અજ્ઞાન રૂપ શુભ શુભ કે અશુભ ભાવ ને કરે છે, એવો અનુભવ કરે છે. મેં શુભ ભાવ કર્યો, મેં બહુ સારો શુભ ભાવ કર્યો, અત્યારે મેં અશુભ ભાવ કર્યો. એવી રીતે પોતે કરતા થઈ અને કર્મને ભાવ કર્મને કરે છે. કર્તાપણાના અભિમાનથી એવા પરિણામ કરે છે, કર્તાપણાના અભિનિવેશથી એવા પરિણામ કરે છે. તે આત્મા તે વખતે તન્મયપણે તે ભાવનો વ્યાપક હોવાથી કરતા થાય છે, ત્યાં એની તન્મયતા છે, પરિણમન એનું છે એમ કહે છે. એવું જે મિથ્યાત્વ અજ્ઞાન સહિતનું શુભાશુભ રૂપ પરિણમન છે તે અજ્ઞાની જીવનું ખરેખર પરિણમન છે. એટલે એમાં એ વ્યાપો છે, એમાં એ વ્યાપો છે, શું વ્યાપીને કરે છે, વ્યાપ વ્યાપક ભાવે આત્મા વ્યાપીને કરે છે. દ્રવ્ય જ પરિણમે છે, શુભાશુભ ભાવે દ્રવ્ય જ પરિણમે છે, આત્મદ્રવ્ય જ પરિણમ્યું છે, ત્યાં બીજું કોઈ પૂતગળ પરિણમ્યું છે એમ અહીંયા લેવું નથી. અહીંયા શું વિષય ચાલે છે કે કોઈ પણ જીવ જ્ઞાની હો કે અજ્ઞાની હો, કોઈ પૂતગળ કર્મના કે નો કર્મના પરિણામને જીવ કરી શકે નહીં. બે દ્રવ્યની ભિન્નતાનો વિષય ચાલે છે, રાગાદીની ભિન્નતાનો વિષય નથી ચાલતો, કે એક સમયની પર્યાયની ભિન્નતાનો પણ વિષય નથી ચાલતો. એટલે વિવિક્ષિત વિષયને અનુસરીને અહીંયા કથન છે. પછી વચ્ચે બીજી અપેક્ષા લેવા જાઓ તો એ વાતને વિરોધ આવે. રાગનો કરતા જીવ વ્યાપે છે, રાગમાં તન્મય થાય છે જીવ, પણ અજ્ઞાન ભાવ છે અને અજ્ઞાન દશા છે તો તપાસી લેવું કેવો એકાકાર થાય છે. દુઃખ પડે અને આંખમાંથી દળદળ આંસુડા જતા હોય ત્યારે વિચાર કરવો કે કેવો તન્મય થઈને પરિણમે છે, અને ક્યાંક સારો પ્રસંગ હોય ને હરખ ગેલો થતો હોય ત્યારે તપાસ કરી લેવું કે ક્યાં ઊભો છે, કે જીવ એના પરિણામમાં ઊભો છે. ત્યાં એમ કહેવાય કે જીવ એના પરિણામમાં ઊભો છે. ઊભો છે એટલે વ્યાપે છે, વ્યાપે છે એટલે તન્મય થઈને કરે છે. તેથી તેનું કર્મ થાય છે, એ પરિણામ છે એ એનું કર્મ થાય છે. વળી તે જ આત્મા તે વખતે તન્મયપણે તે ભાવનો ભાવક હોવાથી એટલે કે તેનો અનુભવનાર ભોગતા થાય છે, અને તે ભાવ પણ તે વખતે તન્મયપણે તે આત્માનું ભાવ્ય હોવાથી તેનું અનુભાવ્ય અર્થાત ભોગ્ય થાય છે, કરતા થાય છે, એ ભોગતા પણ તે વખતે એવા જ પરિણામને ભોગવે છે. શુભ પરિણામ વખતે મંદાકુળતાને ભોગવે છે, અશુભ પરિણામ વખતે તીવ્ર આકુળતાને ભોગવે છે, પણ ભોગવે છે એ પોતાના પરિણામને ભોગવે છે, પરદ્રવ્યના પરિણામને ભોગવી શકતો નથી એમ લેવું છે. પરદ્રવ્યના પરિણામને કરી શકતો નથી, પરદ્રવ્યના પરિણામને ભોગવી શકતો નથી, પોતાના પરિણામને કરે છે અને પોતાના પરિણામને ભોગવે છે. એ વખતે જ સુખ દુઃખ થાય, એનું તીવ્ર કે મંદ અનુભવ જે આકુળતાનો છે એ દશા પ્રગટ છે ત્યારે થાય. કોઈ પણ ચાલતી સ્થિતિનો જ અનુભવ થાય ને ચાલતી દશાનો જ અનુભવ થાય, વ્યતીત થઈ ગયેલી કે નહીં ઉત્પન્ન થયેલી દશાનો અનુભવ તો કોઈને થતો નથી. ચાલતી દશાનો અનુભવ થાય છે, એ વખતે ન થાય ક્યારે થાય? કોઈ ભૂતકાળની દશાને થોડો અનુભવી શકે? અનુભવ કયો કે ભોગતા કયો? બે એક જ છે. અનુભવ ને ભોગતા તો શબ્દ જુદા જુદા છે, બે એક જ વાત છે. સિદ્ધાંત એ છે કે જેનો કરતા છે એનો ભોગતા છે, અને એની પર્યાય હોવાથી ઉત્પાદ વય ધ્રુવ યુક્તમ સત એની મર્યાદામાં છે. પછી એ પરિણામ શુભાશુભ હોય તો એનો કરતા ભોગતા છે, એ પરિણામ શુદ્ધ હોય તો એનો કરતા ભોગતા છે. પણ અહીં તો અજ્ઞાની છે એટલે એને શુદ્ધ પર્યાય છે નહીં. સિદ્ધાંતિક દ્રષ્ટિએ તો પોતાના પરિણામનો કરતા ભોગતા છે. અજ્ઞાનીની જીવનો ગાથા છે એટલે અહીંયા કોઈ એને શુદ્ધ પરિણામ તો છે નહીં. તો અશુદ્ધ પરિણામ એવા જે શુભાશુભ પરિણામ છે એનો કરતા છે, તન્મય ભાવ થઈને કરે છે, એકાગ્ર થઈને કરે છે, અને એને ભોગવે પણ છે આકુલતાને. હા, એ વાત બરાબર છે કે એને આકુળતા, તીવ્ર આકુળતામાં દુઃખનો નિર્ધાર છે, નિશ્ચય છે, અને મંદ આકુળતામાં એને સુખનો નિર્ણય કર્યો છે. જેવો નિર્ણય કર્યો છે એવું એ કલ્પના કરે છે કે મને આમ થાય છે. જ્યારે શ્રી ગુરુ છે એ વાસ્તવિક જ્ઞાતા છે પરિણામના, એટલે એ આકુળતાના મંદ અને તીવ્ર પરિણામને આકુળતાને દુઃખ જ કહે છે, એ સુખ કહેતા નથી. પણ જગતમાં આ રીતે બધા જીવોનો નિર્ણય છે, વ્યવહારી જીવોનો, સંસારી જીવોનો નિર્ણય શું છે કે આકુળતા તીવ્ર કોઈને જુએ તો કે આ દુઃખી થઈ ગયો, એની આકુળતા મંદ હોય ત્યારે એ સુખી થઈ ગયો એમ બધા કહે છે. વાસ્તવિકપણે એમ નથી. શ્રી ગુરુનું જ્ઞાન સાચું છે, લોકો માને છે, એ જ્ઞાન બરાબર નથી એમ લેવું. ઠીક, વાત તો પોતા ઉપર ઉતારવાની છે. ખરેખર તો મંદ આકુળતા વખતે પોતાને સુખનો અનુભવ થાય તો ત્યાં એમ વિચારવા યોગ્ય છે કે જે ગુરુ કહે છે એવું મારો અનુભવ નથી, મને આભાસ થાય છે અહીંયા સુખનો. આ સુખનો આભાસ એ સુખ નથી, પણ સુખ સંબંધીની એક કલ્પના છે. કલ્પના છે, પોતે વિપર્યાસ છે, અને એનું ફળ દુઃખ છે. એનો અનુભવ પણ દુઃખ છે અને એનું ફળ પણ દુઃખ જ છે એમ છે. ભાવાર્થ, ઉદ્ગળ કર્મનો ઉદય થતાં જ્ઞાની તેને જાણે જ છે. ઉદ્ગળ કર્મનો ઉદય થતાં જ્ઞાની તો જાણે છે. હજુ ભાવાર્થમાં જયચંદજી પંડિત છે એ જ્ઞાનીની અપેક્ષા લીધી. ગાથા તો અજ્ઞાનીના પરિણમનની છે, પણ જ્ઞાનીના પરિણમન સાથે મીંઢવીને વિષયને સ્પષ્ટ કરે છે. ઉદ્ગળ કર્મનો ઉદય થતાં જ્ઞાની તેને જાણે જ છે, અર્થાત જ્ઞાનનો જ કરતા થાય છે, ભલે એને અંશે શુભાશુભ ભાવ હોય તો પણ જ્ઞાનીને જ્ઞાનનો કરતા કહ્યો છે. ઉદ્ગળ કર્મનો તો કરતા નથી કહ્યો, પણ શુભાશુભ ભાવનો પણ કરતા નથી કહ્યો. કેમ કે પરદ્રવ્યનો અભ્યાસ એને છૂટ્યો છે, સાથે સાથે એને ભાવ કર્મનો અભ્યાસ પણ છૂટ્યો છે, દ્રવ્ય કર્મનો અભ્યાસ પણ છૂટ્યો છે, નુકર્મનો અભ્યાસ પણ છૂટ્યો છે, અને ભાવ કર્મનો અભ્યાસ પણ છૂટ્યો છે, એટલે જ્ઞાની છે. કેમ કે એમણે આત્માને દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મ રહિત અનુભવ્યો છે, માટે જ્ઞાની છે. જ્ઞાની કેમ છે કે આત્માને દ્રવ્ય કર્મ, ભાવ કર્મ ને નો કર્મ રહિત શુદ્ધ અનુભવ્યો છે. કર્મ છે એ મલિન છે, એક તો પરદ્રવ્ય છે, ભાવ કર્મ છે એ મલિન ભાવ છે, જ્યારે આત્મા સ્વરૂપે કરીને શુદ્ધ છે. પૂતગળ કર્મનો ઉદય થતાં જ્ઞાનીને પણ પૂતગળ કર્મનો ઉદય છે એ લીધું. અહીંયા પૂતગળ કર્મનો ઉદય થતાં એમ નથી કે જ્ઞાની છે એટલે એને ઉદય મટી ગયો છે. પૂર્વે કરેલા કર્મનો ઉદય એમને પણ આવે છે, અને પૂર્વે અજ્ઞાન ભાવે કરેલા કર્મનો ઉદય પણ જ્ઞાન દશામાં આવે છે. સર્વજ્ઞ દશામાં, સાધક દશામાં કરેલા કર્મનો ઉદય આવે છે કે નહીં? તીર્થંકર દેવને પુણ્ય પ્રકૃતિનો ઉદય છે, એ પુણ્ય પ્રકૃતિ ક્યારે બાંધી હતી? તીર્થંકર તેરમે ગુણ સ્થાને તો કાંઈ એની પ્રકૃતિ બાંધી નથી. ચોથે ગુણ સ્થાને, છઠ્ઠે ગુણ સ્થાને જ્યારે શુભ ભાવનો ઉદય આવ્યો ત્યારે એ પુણ્ય પ્રકૃતિ બાંધી છે. ઉદય ક્યારે આવ્યો કે વિતરાગ થયા ત્યારે. શુભાશુભ ભાવ વિતરાગ દશામાં ન હોય, પણ જ્યારે શુભાશુભ ભાવ થયા હોય ને કર્મ બાંધ્યા હોય એનો ઉદય આવે વિતરાગ દશામાં. એમ અજ્ઞાન દશામાં એકત્વનો અભ્યાસ ન હોય, પણ એકત્વના અભ્યાસ કાળે જે કર્મ બાંધ્યો હોય એ ઉદય આવે પાછા જ્ઞાન દશામાં. કેમ કે જ્ઞાન દશા થાય એટલે નિષ્કર્મ દશા તો થતી નથી એ વખતે ચોથા ગુણ સ્થાને. તો એ પહેલાના સમયની માંડીને બધો ભૂતકાળ લ્યો, જેટલા સંચિત કર્મ છે એ અજ્ઞાન દશામાં બંધાયેલા છે. કેમ કે જ્ઞાન તો હજી હવે થયું છે. રાજમુનજી તો ચોખ્ખું લખે છે, કૌષ્ટિકમાં અજ્ઞાન દશામાં બાંધેલા કર્મ નો ઉદય આવ્યો છે એમ લે છે, ચોખ્ખું લખે છે કૌષ્ટિકમાં. એ પૂતગળ કર્મ નો ઉદય થતા જ્ઞાની તેને જાણે જ છે, જ્ઞાની જ્ઞાતા રહીને વિતરાગ ભાવે સંભાવમાં રહીને સાક્ષી ભાવથી માત્ર એને જાણે છે. એ કર્મનો ઉદય મને આવ્યો છે એવો એકત્વનો અભ્યાસ એમને થતો નથી. કેમ આ વખતે તમને આમ છે? એ કર્મનો ઉદય. આમ કેમ સંયોગોમાં ફેરફાર થયા? કે કર્મનો ઉદય. જો કે જ્ઞાનીને તો પોતાની પર્યાયના ફેરફારની બુદ્ધિ નથી, તો પછી પરદ્રવ્યના ફેરફારની બુદ્ધિનો તો પ્રશ્ન જ રહેતો નથી. સામાન્યપણે જીવ શું કરે છે? જે કર્મનો ઉદય છે, કાં તો એમાં કાંઈ ફેરફાર કરવા માગે છે, કાં રક્ષણ કરવા માગે છે, કાં વૃદ્ધિ હાનિ કરવા માગે છે. સારું લાગે તે વધારવું છે, ખરાબ માને છે તેને ઘટાડવું છે, અને જે કાંઈ ઠીક રાખ પોતાની પાસે પ્રાપ્ત થયું છે અને એને જાળવવા જેવું લાગે છે એની રક્ષાના પણ પરિણામ એને આવે છે. જ્ઞાનીને ત્રણમાંથી એકય નથી. ઠીક, તો પછી હું જ્ઞાનીને સાવધાની ઉડી જાય સંયોગની, જાળવવાની, સાચવવાની ને એવું બધું કરવાની, તો એ ભૂખે મરતા છે. હે, એ સંયોગોમાં સાવધાની ન રાખે એટલે જ્ઞાનીની શું દશા બગડી જતી હશે? એવું કાંઈ છે નહીં. જે કાંઈ જે કાર્યો ફેરફારવાળા જે કાંઈ ઉદયો થવાના હોય એમાં સાધારણ ઉપર છલ્લો ઉપયોગ જાય છે, અને જે થવાનું હોય તે થાય છે. ઉપયોગ તીવ્રતાથી જાય સાવધાની લઈને તો કાંઈક બરાબર સંભાળ થાય, અને જીવ પરદ્રવ્યના પરિણામને કરી શકે અજ્ઞાનપણે એનો તો અહીંયા ના પાડે છે આ ગાથામાં, એનો તો નિષેધ કરવાની આ ગાથા છે. અને જ્ઞાનીને વગર સાવધાનીએ ઉપર છલ્લો ઉપયોગ જાય તો એના કાર્યો બગડી જાય ને એને નુકસાન થાય એવું કાંઈ બનતું નથી. શ્રીમદજીએ મુમુક્ષુ દશામાં, તીવ્ર મુમુક્ષુ દશામાં ધંધામાં પ્રવેશ કર્યો છે, વેપાર ધંધામાં. 24મા ગુણ સ્થાને 24મા વર્ષે શુદ્ધ સમ્યક દર્શન પ્રગટ થયું છે. વૈરાગ તો મુમુક્ષુ દશામાં ઘણો હતો, પણ પૂર્વ કર્મવશ ધંધામાં જોડાયા. 24મા વર્ષે શુદ્ધ સમ્યક દર્શન થયું, વૈરાગ્ય વધી ગયો, પણ સામે સામે ધંધો વધી ગયો. સામાન્ય આર્થિક સ્થિતિમાં બહુ સારી આર્થિક સ્થિતિ થઈ ગઈ, ઉપયોગ નહોતા દેતા તો પણ લ્યો. ઠીક, એ શું સિદ્ધ કરવું છે કે ઉપયોગ નહોતા દેતા તો પણ ભાગીદારોને તકલીફ થતી હતી કે આ બરાબર ધ્યાન દેતા નથી, કેમ કે કોઈને કોઈ મુમુક્ષુ આવી ચડે એટલે તત્વ ચર્ચાઓ ચાલે. સાંજે તો નિયમિત લગભગ ચાલતી, રાત અડધી રાત સુધી, 10-11-12 વાગ્યા સુધી. શું, એક બીજી ઓફિસ હતી ત્યાં વ્યા જતા હતા, ત્યાં બધા આવતા હતા 2-4-5 જણા. થોડા ઉપર કોઈ વાર કોઈ આવી જાય જ્યાં વેપાર કરતા હતા ત્યાં, અને ધ્યાન તો ઓછું રહે એટલે તો ખબર તો પડી જાય. રોજ ઉઠીને હારે કામ કરતા હોય ને તો ખ્યાલ આવે કે આમનું ધ્યાન કંઈક ઓછું છે. શું, ધ્યાન ઓછું હોય એટલે કમાણી ઓછી થાય એવો કાંઈ નિયમ નથી, અને ધ્યાન વધારે આપે માટે કમાણી સારી થાય એવો પણ કોઈ નિયમ નથી. પણ અજ્ઞાન દશામાં એવો ભય લાગે છે જીવને, આપણું ધ્યાન ઘટી જશે ને, અથવા આમનું ધ્યાન નથી ને તો આપણને કાંઈ નુકસાન ન જાય તો સારો, આકુલતા થઈ જાય. શું, બરાબર ધ્યાન આપો, કામ ઉપર બરાબર ધ્યાન આપો, ધ્યાન વગર કોઈ ધંધો ન થાય, વેપાર ન થાય એમ કે. શું વેપારી, આ એક સૂત્ર જેવી વાત છે ત્યાં, એ વાતને અહીંયા ના પાડે છે ભગવાન કુંકુંદાચાર્ય દેવ. હે, ધ્યાન દેવ એનું નામ ક્યાં વિવેક છે? વિવેક તો આત્માના હિત અહિત ને સંભાળવું એનું નામ વિવેક છે. આત્માના અહિત કરવામાં એ તો અહિત થવાના પરિણામ છે, એમાં વધારે સાવધાની રાખવી વિવેક કહેવાય કે અવિવેક કહેવાય? એ તો અવિવેક કહેવાય. અને વિવેક કેવી રીતે કહેવાય? એવું છે. લોકો એમ કે ધ્યાન નથી એટલે વિવેક નથી, એમ એમ નથી. ત્યાં ગમે એટલું ધ્યાન રે કે ન રે, થવાનું એ જ. એક પરમાણુ ની પર્યાય ને કોઈ જીવ ઇન્દ્ર નરેન્દ્ર જીનેન્દ્ર કોઈ ફેરવવા સમર્થ નથી. પરિણામ બગાડે એટલી વાત છે, એથી વધારે કઈ નથી. એની ઉપજ હોય કે પરિણામ બગડે તે ને કર્મ બંધાય તે, બસ આથી વધારે કઈ નથી. શું કે છે, પૂતગળ કર્મ નો ઉદય થતા જ્ઞાની તેને જાણે જ છે, અર્થાત તે તો પોતાના જ્ઞાનનો એટલે શુદ્ધ પરિણામનો જ્ઞાનમય પરિણામનો દર્શન જ્ઞાન ચારિત્ર જે સમ્યક છે એનો જ કરતા થાય છે. મેં તો જોયું નથી કે ખ્યાલ નથી, કોઈ વાત ચર્ચા નથી થઈ, ખ્યાલ નથી. પણ એમની પણ સાવધાની બહુ ઓછી હતી, ધંધામાં એમની સાવધાની ઓછી હતી અને થોડો સમય પણ ઓછો આપતા હતા. કૃપાળુદેવને શું છે, ભાગીદાર હતા અને ભાગીદારોને માનસિક તકલીફ ન થાય એટલે બહારથી તો એમ લાગે કે બરાબર ડ્યુટી આપે છે થડે બેસીને, અંદરથી ખસી જતા હતા એ. પણ આમને તો કોઈ ભાગ લાગ કોઈ હતો નહીં, ભાગ્યા ફાગ્યા હતા નહીં કાંઈ, એટલે દુકાને જવામાં ઓફિસે પેઢીએ જવામાં નિયમિત નહોતા ના. એમની ધૂનમાંથી નીકળે ત્યારે જાય તો કોઈ વાર બપોરે એક બે વાગે જાય, દુનિયાએ અડધો વેપાર કરી નાખ્યો હોય ત્યાં ત્યાં સુધી આ ઘરે હોય. એટલે પછી ઘરમાં તો જરાક તકલીફ થાય, બોલો દુકાને તકલીફ થાય, ત્યાં ઘરમાં તકલીફ થાય કે આ તમે ધંધામાં ધ્યાન તો આપો સરખું. સમજો લોકો સવારના 8 વાગ્યાથી મોટા શહેરમાં તો 7 વાગ્યા 8 વાગ્યામાંથી લગી ગયા હોય છે, તમે 2-2 વાગ્યા સુધી ઘરે બેસી રહ્યો ઓરડો બંધ કરીને. વાંચતા નહોતા, ધ્યાનમાં બેસી જતા હતા. આપણે કેટલી જરૂરિયાત છે. પછી પરિવાર મોટો હતો, આ બધાની જવાબદારી છે, ભણાવવાના ગણાવવાના પીણાવવાના બીજું ત્રીજું. 4 દીકરીઓ, 8 જણનું તો પરિવાર હતો, 2 માણસ પોતે, 10 જણા. અને આર્થિક સ્થિતિ સાધારણ હતી. એમાં ધ્યાન આપો તો સરખું આપણું બધું કામ થાય ને. આ બધું હવે થોડી થોડી ત્યાં સ્થિતિ સુધરતી ચાલી હતી, એટલે એક વાર એ ચર્ચા થઈ હતી એવી. જરાક એમ કે ભાઈ તમે ધ્યાન નથી આપતા, ધ્યાન આપો તો સરખી કમાણી થાય. તો કે કેમ, પહેલા કરતા ફેર નથી લાગતો? તો કે એમ તો સારું છે કે આપણે તો ઘરમાં ચીજ વસ્તુ આવે એટલે તો ખબર પડી જાય બધાને. તો કે હું ધ્યાન નથી દેતો તો આટલું થાય છે, પછી તમને શું વાંધો છે? ધ્યાન નથી દેતો એમ લાગે છે ને તમને, તો આટલું તો છે ને, પછી શું શું કરવા તકલીફ થાય છે તમારે? એટલે બીજાને સાથે રહેનારને આકુલતા થાય, કેમ કે સાવધાની પૂરી રાખવી જોઈએ, કામકાજમાં પૂરી સાવધાની રાખવી જોઈએ, એવું એક સંસારી જીવોનો અભિપ્રાય છે. જ્ઞાનીનું પરિણમન એમ ચાલતો નથી, એમને સમાધાન વર્તે છે. જે કાંઈ ફેરફાર થાય છે એનું એમને સમાધાન વર્તે છે. એ પૂર્વકર્મ એવું હતું, શું એ પ્રકારના પૂર્વકર્મનો ઉદય હતો. પણ એ ઉદય મારો નથી, એ ઉદય મારો નથી. જેમ પારકાના ઉદયને જોવે છે, પાડોશીના ઉદયને કોઈ જોવે, એવી રીતે જ્ઞાની કહેવાતા એનો ઉદય, એનો જે એક ઉદય કહેવાય છે એવા કહેવાતા એમના ઉદયને જોવે છે. આવા અંદરથી છૂટા પડી ગયા છે એટલે એ વિષયનો એમને હરક્ષોપ થતો નથી. એ તો જ્ઞાનના જ કરતા થાય છે. લગભગ 61-62 ની સાલ છે, લગભગ 14-15 વર્ષ ની દશા પછી. કઈ નહીં જાણે, ઉદય જાણે કઈ નહીં. એટલે તો એમણે જ વાત કરી હતી, ત્યાર પછી સોનગઢ આવ્યા ત્યારે તો વાત કરી હતી કે ત્યાં જે વડા બજાર કલકત્તા જઈને જોયું અને ખ્યાલ આવે બહુ ભુલેશ્વર જેવો એકદમ ગીચ જેવો વિસ્તાર છે, બજારનો વિસ્તાર છે, ગીચ એકદમ, ખૂબ માણસને ઘસાઈને ચાલવું પડે એવી રીતે. એમાં શેરી કહેવાય છે, કળા કળાકાર સ્ટેજ કહેવાય છે ને, કળાકાર સ્ટેજ ત્યાં આગળ લગભગ બતાવું પરમેશભાઈ કે આ જગ્યાએ ચાલતા હતા છોરો માર્યો હતો તમે. મારવાડી કોઈ શેઠિયા છે પણ દુકાન બંધ કરીને ઘરે જાય છે, કેશ લેતા જતા હશે એટલે રકમ ને એને ભ્રમ થતો. પેલા કઈ ખંજર મારી દીધો, નવ ઇંચ કાગળમાં તો લખ્યું છે, નવ ઇંચ જેટલું ખંજર પેટમાં મારેલું, કેટલાક આંતર કપાઈ ગયા હતા અંદર, પોલીસ આવી ગઈ, થાણે લઈ ગયા, પછી એને હોસ્પિટલ માં દાખલ કરો, દવાખાના માં દાખલ કર્યા, લોહી બહુ નીકળી ગયેલું એટલે પલ્સ ચાલી ગઈ હતી, બહુ લોહી નીકળે ત્યારે પલ્સ ના રેટ નથી મળતા, ત્યાં સુધી સાધી અવસ્થા પણ હતી એટલે ડોક્ટરે ઓપરેશન કર્યા, પછી દોઢ મહિના સુધી હોસ્પિટલમાં રહેવું પડ્યું, પણ એને કઈ બહુ ગંભીરતા નહીં, જે થયું તે થયું, પૂરું કર્યું, મનાવું જે છે જે થયું તે એના કરતા નથી, કર્મોદયના નિમિત્તે પોતાના જ્ઞાન રૂપ સુભાષ ભાવનો અજ્ઞાની કરતા થાય છે, પણ જ્ઞાની તો જાણે છે એના વિયોગ ને, શરીર ના છૂટવાના વિયોગ ને માત્ર જાણે છે, વચવાનો ભાવ કરતા નથી. આપણને કીધું છે માન માં આવ્યા પછી મારું ઓપરેશન ઓપરેશન કઈ કરવું નથી કે મારે, ડાક્ટર કે એવું છે કે અમને કઈ ઓપરેશન કરવાનો શોખ નથી, કે ડાક્ટરે જરા મજાકમાં જવાબ દીધો, અમને કઈ ઓપરેશન કરવાનો શોખ નથી પણ જરૂર લાગશે એ કરવું પડશે, કે શું અંદર વાગી ગયું તો કે ખુલ્લા વગર શું ખબર પડે કે કેટલું વાગ્યું છે અને શું કપાણું છે, પછી ટાંકા આવ્યા હતા એ દેખાડ્યા હતા, બાર ઇંચ એક ઉપર ટાંકા આવેલા, બાર ઇંચમાં એમને જગ્યાએ ટાંકા લીધેલા હતા. અસ્તિત્વ ને વેદતા નથી, અને જ્ઞાન વેદના માં શરીર ના અસ્તિત્વ ની વેદના ને વેદતા નથી, આમ છે. જ્ઞાન વેદના નિર્વિકલ્પ જ્ઞાન વેદના છે, કારણ કે વેદન તો નિર્વિકલ્પ જ હોય, શરીરની વેદનામાં આત્માની જ્ઞાન વેદનાનું અસ્તિત્વ અનુભવમાં આવતો નથી, આમ જુદા પડી જાય છે, વેદનામાં જુદા પડી જાય છે, માત્ર શુભાશુભ ભાવમાં જુદા પડે છે એમની, વેદનામાં પણ જુદા પડી જાય છે. કાલે પ્રશ્ન થયેલો હતો, બહુ તીવ્ર વેદના હોય શું થાય, એની પણ જાણે છે, વેદ સંવેદન શક્તિ એટલી એમની ખુલી ગઈ છે, વિકાસ પામી ગઈ છે, એ અલૌકિક દશા છે, એટલે તો એને નમન કરે છે, જ્ઞાનીઓ એને નમન કરે છે, જ્ઞાનીઓ જ્ઞાનીઓને નમન કરે છે, એવી વાત છે. આવી દશામાં પણ કે હા, એવી દશામાં પણ ભિન્ન એટલે ભિન્ન છે. પર્વત ઉપર વીજળી પડે પછી એની હાંધ થાય અને એ કઈ જોડાય નહીં, જે ફાળ પડી જાય, તિરાડ પડી જાય, એના બે ભાગ થાય પછી એ પર્વત થાય, એવી વીજળી પડી છે, શુદ્ધોપયોગની વીજળી પડી ગઈ એક વાર, સત્યવ્રતથી આવે છે, સદુપયોગ એમને એમ નથી આવતો. આત્મરસ ઘૂંટાતો 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 એવો તીવ્ર થાય ત્યારે શુદ્ધ ઉપયોગ થાય છે. એ વીજળી જેવો છે, બહુ શક્તિ છે એમાં. એક ક્ષણાર્ધનો શુદ્ધ ઉપયોગ છે, અનંતા જન્મ મરણના ભૂક્કા બોલાવી દે છે. એવી વીજળી કડાકા બંધ છે. એને પછી અનંત સંસાર રહેતો નથી. સર્વજ્ઞ સ્વભાવી આત્મા છે, એને એને સ્પર્શીને અનુભવ થયો છે. એને સર્વજ્ઞતા પ્રગટ થયા વિના રહેશે. ગુરુદેવ કોલ કરાર કરી ગયા છે, બધા દસ્તાવેજ લખીને ગયા છે સોમગઢમાં, કે જે એક વખત પણ સર્વજ્ઞ શક્તિને સ્પર્શીને અનુભવ કરશે એને સર્વજ્ઞ પણ ઉત્પન્ન થયા વિના રહેશે નહીં. એ સર્વજ્ઞ થશે. છે આમાં પરમાગમ સારમાં બહુ છે, પરમાગમ સારમાં છે. પણ એમના શુદ્ધ પરિણામ એના પરિણામ છે, એનો એમના એ કરતા છે. એ વખત ના આનંદ અને શાંતિ ના એ ભોગતા છે, પણ એમાં કર્તૃત્વ અને ભક્તૃત્વના કૃત્રિમ વિકલ્પ ભાવ કરતા ભક્તાપણાનો જે મિથ્યાત્વ દશામાં હોય છે એ પ્રકાર એમને હોતો નથી. એ અપેક્ષિત જાણવું, મર્યાદિત વાત છે. જ્ઞાનનો કરતા થાય છે એટલે પરિણામના કરતા ભાવે કરતા થાય છે એમ પછી ન સમજવું, તો પર્યાયના કરતા થઈ ગયા એમ કરતા પણ થતા નથી. બીજું જ્ઞેય સ્વજ્ઞેય નથી એમનું, એ બધું પરજ્ઞેય છે. પરજ્ઞેય સાથે સંબંધ નથી. પરજ્ઞેય છે એનો અર્થ કે મારે એને સંબંધ નથી. બસ મારું તો એક જ સ્વજ્ઞેય છે, હું જ્ઞાતા અને હું જ્ઞેય. આ સિવાય મારે કઈ બીજું નથી. અને અજ્ઞાનીને અજ્ઞાનને લીધે કર્મોદયના નિમિત્તે થતા પોતાના અજ્ઞાન રૂપ શુભાશુભ ભાવનો કરતા થાય છે. ત્યારે અજ્ઞાની છે તો અજ્ઞાનને લઈને શુભાશુભ ભાવનો કરતા થાય છે, અને પછી આગળ વધીને જે કઈ સંયોગો હોય એનો પણ કરતા થાય છે. આ રીતે જ્ઞાની પોતાના જ્ઞાન રૂપ ભાવનો કરતા છે, અને અજ્ઞાની પોતાના અજ્ઞાન રૂપ ભાવનો કરતા છે. અહીંયા પરિણામ અપેક્ષા એ કરતા લેવો કે જ્ઞાની જ્ઞાન ભાવનો કરતા છે, તન્મયપણે કરે છે. માટે જ્ઞાન ભાવમાં એ તન્મય છે, પણ એ કઈ અજ્ઞાન શુભાશુભમાં તન્મય નથી. અજ્ઞાની શુભાશુભમાં તન્મય છે, અને પોતાનું જ્ઞાનાદી સ્વરૂપ હોવા છતાં એમાં તન્મય નથી. તન્મય થઈને સ્વતંત્રપણે તેનો કરતા, આટલી મર્યાદા લીધી. પરભાવનો એટલે પરગ્રહના પરિણામનો કરતા તો જ્ઞાની કે અજ્ઞાની કોઈ નથી. જ્ઞાનીએ નથી અને અજ્ઞાનીએ નથી. વાસના તો એવી છે, એટલો બધો દ્રઢ થઈ ગયેલો એ પરિણમન છે, અને એમાં એમાં એનો એટલો આ જીવે રસ લીધો છે. થોડો રસ નથી લીધો, પણ ઘણો ઘણો રસ લીધો છે. એને તમારા ભાષામાં કહેવાય છે ચોઠાણીઓ રસ કે છે. અને ચોઠાણીઓ એટલે ઘૂંટે ઘૂંટીને ઘૂંટે ચોઠાણીઓ રસ જેને કહે છે. શું એવો રસ લીધો છે ને, એટલે છોડતામાં છોડવામાં પણ શક્તિ ઊંધી ઘણી વાપરે છે, તો એથી વધારે સમય શક્તિ ન વાપરે ત્યાં સુધી એ પરિણામ મટે ને. ગાંઠ જેટલી મજબૂત માંડી મંડાણી હોય એટલી જયારે ખોલવામાં શક્તિ જોઈએ. ખુલ્લી ગાંઠ હોય તો સહેજમાં ખુલી જાય, ખરકડી ગાંઠ હોય તો સહેજમાં ખુલી જાય, એના જેવું છે. આ ગાંઠ પડેલી છે અનાદિથી દર્શનની, નિવિડ ગાંઠ પડેલી છે. કેવી નિવિડ ગાંઠ પડેલી છે, એને ગ્રંથિ ભેદ કરવો પડે છે, ગાંઠને છોડવી ભેદવી પડે છે. દેવ ગુરુ શાસ્ત્ર સત્પુરુષ એની સમીપ આવે છે, ઓગ સંજ્ઞા એ શાસ્ત્ર અધ્યયન આદિ ઘણી ક્રિયાઓ કરે છે, સંયમ સાથે શાસ્ત્ર અધ્યયન પાછો એમ નહી, અસંયમ નહીં, સંયમ પાડે બારમાં અને શાસ્ત્ર અધ્યયન કરે, સિદ્ધિ સિદ્ધિ લબ્ધિ ઉત્પન્ન થાય, આ દ્રવલિંગને થાય છે. પણ દર્શનનો મંદ થાય છે, રવિવાર દર્શનનો મન થાય છે, સારા પ્રમાણમાં મન થાય છે, ઠીક ઠીક પ્રમાણમાં મન થાય છે, પણ ઓગ સંજ્ઞાએ યથાર્થ ને યથાર્થ હોય તો એ યથાર્થના ફળમાં સમ્યક દશા આવ્યા વિના રહે નહીં. એટલે એ એક મહત્વનો પ્રશ્ન છે કે આ માર્ગમાં બહારથી આવ્યા છતાં અંદરથી એ માર્ગમાં કેવી રીતે પ્રવેશ કરવો, આ એક મહત્વપૂર્ણ પ્રશ્ન છે. બહારથી તો આપણે એમ ગણીએ કે સાચા દેવગુરુ શાસ્ત્ર મળ્યા, પહેલા આપણે બીજા સંપ્રદાયમાં હતા એ પણ ફેરફાર કર્યો, અથવા આ સંપ્રદાયમાં હતા એને પણ નહોતી સમજણ, એને કંઈક સમજણ આવી કે ભાઈ ના આપણે અત્યાર સુધી હા અધર જ ચાલ્યા છે, આ કે છે બરાબર છે. એમ વિચારથી, ન્યાયથી, તર્કથી, અનુમાનથી પોતાને આ વાત સંમત થઈ હોય તો પણ ઓગ સંજ્ઞા રહી જાય છે, અને જે ઓગે ઓગે ઉપર ઉપરથી ચાલે છે, જે એને મિથ્યાત્વ પરિણામોમાં રસ આવે છે એવો એને પોતાના આત્મહિતના પરિણામમાં રસ આવતો નથી, હિતના કારણરૂપ પરિણામમાં હોય નહીં તો હિત થવું હોય તો આગળની વાત છે, શુદ્ધ પરિણામમાં આત્મહિતના તો જુદી જ વાત છે. પણ એના કારણભૂત જે પૂર્વ પર્યાયો યથાર્થ છે એમાં પણ જીવ આવતો નથી, લોક સંજ્ઞા એ પ્રવર્તે છે. તો અનંત વાર કહે છે કે ગ્રંથિ ભેદ સુધી આવ્યો અને પાછો પડ્યો છે, કેમ કે એનો પુરુષાર્થ ઉપડે નહીં, જે પુરુષાર્થ ઉપડવો જોઈએ તે ઉપડે નહીં. અત્યારે જે તત્વજ્ઞાનના અભ્યાસી આપણા મુમુક્ષુ જીવો છે એની લગભગ વ્યાપકપણે આ ફરિયાદ છે કે પુરુષાર્થ ઉપડતો નથી. વાત તો ગુરુદેવને સમજાય છે, સમયસારને સમજાય છે, પણ પુરુષાર્થ ઉપડતો નથી, પુરુષાર્થ ન ઉપડે. અને પેલો પુરુષાર્થ ઉપાડવો ન પડે, રોકો રોકાય નહીં, યથાર્થમાં એવી પરિસ્થિતિ આવે. સહજ પુરુષાર્થ છે એને કોઈ બાધા ન પહોંચાડી શકે, કોઈ સિંહો એવા ઉભા થાય નહીં, પુરુષાર્થ કહો બાધક એમાં બાધક પણ આવી જાય ને છૂટી જાય એવું ન બને. ઉપડ્યો ઉપડ્યો તો એવું કામ કરે છૂટકો, અને આને મૂંઝવણ થાય કે આ સમજાય છે ને કેમ પુરુષાર્થ નથી ઉપડતો, સમજાય છે ને પુરુષાર્થ કેમ નથી ઉપડતો, એ રીતે ઉપડતો નથી. એની જે લાઈન જુદી છે એ લાઈન સમજવી રહી ને એ લાઈન ગ્રહણ કરવી રહી, નહીં તો એમની મોક્ષ સંજ્ઞા આયુષ પૂરું થઈ જશે. હા ઠીક છે, મોક્ષ સંજ્ઞા તોડવા માટે પોતાના પરિણામમાં તપાસવું, હમણાં એ તો ચર્ચા ચાલે છે, તપાસવાના આઠ મુદ્દા તો લીધા છે. હા, અવલોકન કરવું, તપાસવું પોતાને કેવા કેવા પરિણામ થાય છે, કેમ થાય છે, સમજણ લેવાને અંતર શું છે, સમજાય છે અને પરિણામમાં જુદું છે, પરિણામન સમજણ પ્રમાણે નથી, એ તો વાત પ્રશ્ન ચાલ્યો એમાંથી. તો કે વાત તો બરાબર ચોખ્ખી છે, કે જ્ઞાની કે અજ્ઞાની પ્રભાવનો કરતા નથી, છતાં કરતા થઈને કેમ પરિણમાય છે, કે પરિણમે છે ત્યાં જોતો નથી, સમજીને સંતોષ પકડે છે કે મને સમજાઈ ગયું, હવે મને વાંધો નથી, હું બરાબર સમજું છું, હું સાચું સમજું છું, પણ એ સમજણ અનુસાર પરિણમન નથી. તો એ દિશામાં એને કાંઈ જે કરવું ઘટે એ દિશામાં એ કાંઈ કરતો નથી, સમજાઈ ગયું એટલે જાણે એક મોટું કામ થઈ ગયું, કેમ કે પેલા નતો સમજતો ને હવે સમજાઈ ગયો, એ સમજ્યો નથી કામ હવે શરૂ કરવાનું, એને પૂરું કર્યું, ખરેખર શરૂ કરવાનું બાકી છે. એ તો આટલું મોટું એમાં ફેર પડે છે, એટલે ઓક સંજ્ઞામાં જીવ રિજાય છે. ઓક સંજ્ઞામાં રિજાય છે, ભોગભાગ જેવો તો લોક સંજ્ઞામાં પણ હોય છે. લોક સંજ્ઞા એટલે શું કે જે સમાજમાં પોતે નિવાસ કરે છે, જે સમાજની વચ્ચે રહ્યો છે, એ સમાજનું આ મારું કેવી રીતે સારું દેખાય એવું મારે બધું કરવું જોઈએ, મારું ખરાબ દેખાય એવું મારે કાંઈ ન કરવું જોઈએ, પછી સાચું હોય તો છોડી દે. શું એ લોક સંજ્ઞા એ ધર્મ કરવા જીવે છે કે ઈચ્છે છે એવા જીવને પણ કદી ધર્મ થતો નથી. એ લોક સંજ્ઞા કરતા લોક સંજ્ઞાનો દોષ તો બહુ મોટો છે. ખ્યાતિ હતી ને સમાજમાં એમની ખ્યાતિ હતી, વિદ્વાન હતા અને બહારનું જીવન પણ શ્રાવક તરીકે નું જીવન શ્વેતાંબર સંપ્રદાયમાં એનો નોંધપાત્ર હતો. એમના મુનિઓ પણ જરાક એમને આદર કરે, એમના જે સાધુઓ હોય પણ આદર કરતા હતા. કુંવરજી આણંદજી ભાવનગરના વતની હતા, ગોપાળદેવના પણ ભાવ સરળ પરિણામી હતા. એને લખેલા પત્રો અમે વાંચ્યા છે. એને પોતાના દોસ્તનું કઈ નિવેદન કર્યું છે, અરે બાળકને જેમ પોતાના દોસ્તનું નિવેદન ગોપાળદેવને પત્રમાં લખીને મોકલ્યું છે. મોઢે કહે તો જુદી વાત છે, લખીને મોકલ્યું છે. ભાવ સરળ પરિણામી હતા. એને એમ કીધું છે કે લોક સંજ્ઞા રહે છે, ધ્યાન રાખજો, કાળકૂટ ઝેર છે, તમારી ખ્યાતિ છે, લોક સંજ્ઞામાં ભૂલ થઈ ના આવી જવાય, ધ્યાન રાખજો. કેમ કે લોકો તો આજે ઉદય સારો છે તો ખોટું કરશો તો સારું કહેશે, અને ઉદય બરાબર નહીં તો સાચું કરશે તો ખોટું કરશે, નિંદા કરશે. એ તો પૂર્વ કર્મ આર્ય સંબંધ છે, વર્તમાન કાર્ય આર્યનો સંબંધ નથી. જગત ને રૂડું દેખાડવા કઈ કરવું નહીં, ઠીક બે સમાજ માં રહ્યા હોય સમાજ ને રૂડું દેખાડવા ન કરવું, રૂડું હોય તે કરવું, રૂડું હોય તે કરવું, રૂડું દેખાડવા કઈ કરવું એ વાત છોડી દેવા જેવી છે. અજ્ઞાની કે અજ્ઞાની કોઈ પરદ્રવ્યનો કરતા નથી એમ કહે છે. પરભાવને કોઈ દ્રવ્ય કરી શકે નહીં એમ કહે છે. આ બહુ આ વૈજ્ઞાનિક ગાથા છે, 103 નંબરની જે ગાથા છે એ વૈજ્ઞાનિક ગાથા છે, પદાર્થના વિજ્ઞાનનું નિરૂપણ છે આની અંદર. શું વિજ્ઞાન અને ધર્મ ને કઈ સંબંધ હશે કે નહીં? કે ધર્મ જ વૈજ્ઞાનિક છે, જૈન ધર્મ જ પોતે વૈજ્ઞાનિક છે. વિતરાગ વિજ્ઞાન નામ આપ્યું, વિજ્ઞાન નું નામ જ વિજ્ઞાન આપ્યું છે મૂળમાંથી. પછી આ લૌકિક અર્થમાં વિજ્ઞાન શબ્દ વપરાય છે, મૂળમાં તો એ શાસ્ત્ર પરિભાષાનો શબ્દ છે. પરભાવને કોઈ દ્રવ્ય કરી શકે નહીં, 6 દ્રવ્યમાંથી કોઈ દ્રવ્ય એવું નથી કે જે બીજા દ્રવ્યના પરિણામને કરી શકે. આ એક દ્રવ્યાનુયોગનો ત્રિકાળ અબાધિત સિદ્ધાંત છે. અને 103 નંબરની ગાથા છે ને એ દ્રવ્યાનુયોગનો ત્રિકાળ અબાધિત સિદ્ધાંત છે, અને એ વસ્તુના વિજ્ઞાનનો સિદ્ધાંત છે કે કોઈ દ્રવ્ય અન્ય દ્રવ્યના પરિણામને કરી શકે નહીં, અને એ કેવી રીતે ન કરી શકે એનું વિજ્ઞાન ખોલ્યું છે એમણે. સંક્રમણ નો વિષય લીધો છે આયા, કે એ પરિણામ તો બીજામાં સંક્રમે તો કાર્ય થાય ને, કે સંક્રમણ વગર કેવી રીતે કાર્ય થાય. જેમ એક જગ્યાએ ચોરી થઈ, દ્રષ્ટાંત થયો, ચોરીમાં શું થાય છે કે ચોર ઉપર શંકા જાય છે. અત્યાર સુધીમાં ચોરના લિસ્ટમાં ગામના ચોરને પકડો, ગઈ રાતે ચોરી થઈ છે, એમ તો તમારું નામાની અંદર છે એટલે તમારા ઉપર આવે, તો પેલો શું કહેશે કે ભાઈ હું આ ગામમાં જ નહોતો, ક્યાં પૂરી કરી હોય કે ન કરી હોય પછી ની વાત છે. પહેલી વાત શું લઈ આવશે કે હું આ ગામમાં હતો ને ચોરી કરું કેવી રીતે? શું એમ કહે છે કે એક દ્રવ્યમાં બીજા દ્રવ્યનું દ્રવ્યગુણ પર્યાયથી કોઈ સંક્રમણ નથી તો પછી એક પદાર્થ બીજા પદાર્થના કોઈ કાર્યને કરે એ વાત ઊભી ક્યાંથી થાય છે એમ કહે છે. એ તો પછીની વાત છે, એની ગેરહાજરી છે એમ લેવું છે. જેમ ચોરીના કાર્યમાં ચોરની ગેરહાજરી હોય તો ચોરી કરી એ વાત સાબિત કરવાનો પ્રશ્ન રહેતો નથી, આગળની તપાસ કરવાનો પ્રશ્ન રહેતો નથી. શું એવું ખૂનમાં થાય છે? ખૂનના આરોપમાં, એના ઉપર ખૂન નો આરોપ આવે તો કે ભાઈ તમે એમ કહો છો એને ખૂન કર્યું, પણ એ ભાઈ વખતે આ જગ્યાએ હતા એની આ સાબિતી છે. શું પછી કઈ આગળ વાત ચાલે? એવી એવી પદ્ધતિથી અહીંયા આચાર્ય મહારાજે આ ગાથા લખી છે. જેને વિજ્ઞાનમાં રસ હોય, એને વિજ્ઞાન સમજવું હોય, એને આત્મહિતને આત્મ આત્મિક સુખ શાંતિની સાથે સાથેનો જે સમસ્યા છે એ એક સાથે આનું સમાધાન થાય છે, અને અસમાધાન પણ આનાથી થાય છે. આણે મારું આમ કર્યું ને હું આનું આમ કરું, હું આમ કરું અને એ મને આમ કરે, બસ આ જે ગડબડ છે એ અન્ય દ્રવ્યમાં અન્ય દ્રવ્યના સંક્રમણની વાત છે. એ વસ્તુ સ્થિતિ નથી, છતાં એવું સમજે માને જાણે તો એ અજ્ઞાન છે, એ દુઃખનું કારણ છે, અસમાધાનનું કારણ છે, અશાંતિનું ને મૂંઝવણનું કારણ છે. અને આખું જગત એમ ચાલે છે એટલે કૃપાનુદેવે એક વાક્ય નાખ્યું છે કે જગતમાં જીવો મૂંઝાયેલા પડ્યા છે. કેવા? એમાં બધા આવી ગયા, રાજા મહારાજાઓ શ્રીમંતો સત્તાધારીઓ બધા આવી ગયા. કેમ? આનું આ કરે ને હું એનું કરું ને એ મારું કરે, એમાં મૂંઝવણ થયા વગર રે નહીં. કેમ કે ક્યારે કોણ શું કરે શું ખબર પડે, એટલે એનો ભાઈ જાય નહીં અને એને મૂંઝવણ થયા વિના રે નહીં. આખું જગત મૂંઝાયેલું પડ્યું છે, એમાંથી જ્ઞાનીઓ કરુણા કરીને જીવને મૂંઝવણના દુઃખમાંથી બહાર કાઢે છે. ભાઈ તું આકુળતાની અગ્નિમાં અનંતકાળથી શેકાતો જા છો, હવે તને અહીંયા શાંતિમાં લઈ આવીએ છીએ. એ રીતે આ ગાથાનું પ્રતિપાદન કરશે વિશેષમાં.